ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીશું, તત્વચિંતન અને સૌંદર્યનો સંગમ.
હા, અને એ પણ એક એવા ચિંતક વિશે જેમણે સૌંદર્યને જોવાની એક અલગ જ દ્રષ્ટિ આપી.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ ગ્રીક તત્વચિંતક પ્લોટિનસની, અને આપણી ચર્ચાનો આધાર રહેશે શ્રી વિજય શાસ્ત્રીનો એક ઉત્તમ લેખ પ્લોટિનસનો સૌંદર્ય વિચાર,
જે તત્પુરુષ સામયિકમાં 1998માં પ્રકાશિત થયો હતો. શાસ્ત્રીજીએ પ્લોટિનસના વિચારોને બહુ સરસ રીતે સમજાવ્યા છે.
તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે પ્લોટિનસે સૌંદર્ય વિશે શું કહ્યું, ખાસ કરીને એમના પહેલાના જે મોટા ગ્રીક ફિલોસોફર હતા પ્લેટો અને એરિસ્ટોટલ, એમનાથી એમના વિચારો કઈ રીતે જુદા પડે છે.
હા, અને શાસ્ત્રીના વિશ્લેષણ દ્વારા એમના સિદ્ધાંતોનું મહત્વ શું છે એ પણ જોઈશું.
ચાલો ત્યારે શરૂ કરીએ. પ્લેટો અને એરિસ્ટોટલ પછી ગ્રીક ચિંતનની જે ધારા વહેતી રહી એમાં પ્લોટિનસનું નામ બહુ મોટું છે.
ખરું, એમના વિચારોમાં ફિલસૂફી તો છે જ, પણ સાથે સાથે એક પ્રકારની આધ્યાત્મિકતા, એક રહસ્યવાદનો પણ અનુભવ થાય છે.
અને શાસ્ત્રીજી એ વાત પર ભાર મૂકે છે કે આપણે એમને ખાલી ધાર્મિક ચિંતક ન ગણવા જોઈએ. એમણે સંવેદના અને પ્રજ્ઞા પર જે કામ કર્યું છે એ બહુ મૌલિક છે.
બરાબર, એમના સૌંદર્ય વિચારનો પાયો જ અહીંથી નંખાય છે. પ્લોટિનસનું માનવું હતું કે આપણે જે ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ, એટલે કે આ ભૌતિક જગત,
હા, જે દેખાય છે, સ્પર્શી શકાય છે,
હા, એ વસ્તુઓ જાણે થોડી નીચલી કક્ષાની છે, કારણ કે એ બદલાતી રહે છે, સ્થિર નથી. એટલે એનું જ્ઞાન જે ઇન્દ્રિયોથી મળે એ એમના મતે સૌથી ઊંચું જ્ઞાન નથી.
એટલે ઇન્દ્રિયોના અનુભવથી આગળ જવાની વાત કરે છે.
ચોક્કસ, બૌદ્ધિક જ્ઞાનને એ મહત્વ આપે છે, પણ એનાથી પણ આગળ. શાસ્ત્રીજી લખે છે એમ, પ્લોટિનસ સહાનુભૂતિ, રહસ્યમયી અનુભૂતિ અને પેલો આનંદનો અતિરેક એને જ્ઞાનના વધુ ઊંડા સ્તર માને છે.
આ સમજવું જરૂરી છે, કારણ કે સૌંદર્યનો અનુભવ તો આપણે સામાન્ય રીતે ઇન્દ્રિયો સાથે જ જોડીએ છીએ.
હા, અને અહીં જ પ્લોટિનસ પરંપરાથી જુદા પડે છે.
શાસ્ત્રીજી પણ એ જ કહે છે ને કે પ્લોટિનસ પહેલાના લોકો માટે સૌંદર્ય એટલે શું હતું? પેલું સંતુલન અને સામંજસ્ય.
બરાબર, બેલેન્સ અને હાર્મની, ભાગોનું યોગ્ય પ્રમાણ, બધું વ્યવસ્થિત ગોઠવાયેલું હોય. પણ પ્લોટિનસ કહે છે, ના, માત્ર એટલું જ પૂરતું નથી.
એટલે આખી વાતને પડકારે છે.
હા, એ જ એમનો મુખ્ય મુદ્દો છે. શાસ્ત્રીજી આને બરાબર પકડે છે. પ્લોટિનસ કહે છે કે કોઈ વસ્તુ કે વ્યક્તિ ખાલી એના ભાગોના પ્રમાણસર હોવાથી જ સુંદર નથી બની જતી. સૌંદર્ય એનાથી કંઈક વધારે છે.
વધારે એટલે શું કહેવા માંગે છે?
એટલે કે એનો આધાર વસ્તુ કે વ્યક્તિમાં જે આંતરિક તત્વ પ્રગટ થાય છે એના પર છે. જેમ કે એનું ચરિત્ર, એની ભાવભંગીમાં, એમાં રહેલી એક પ્રકારની જીવંતતા, માત્ર ગણિત જેવી ગોઠવણ પૂરતી નથી.
એટલે શાસ્ત્રી ઉદાહરણ આપે છે એમ, પ્લોટિનસ પૂછે છે કે એક જ ચહેરો ક્યારેક બહુ સુંદર લાગે ને ક્યારેક નહીં, ભલે એના ભૌતિક માપ ન બદલાયા હોય, આવું કેમ?
બરાબર, આ જ સવાલ. જો ખાલી પ્રમાણ જ સૌંદર્ય હોય તો આવું ન થવું જોઈએ ને?
ખરું, તો આ શું બતાવે છે?
આ બતાવે છે કે સૌંદર્ય અને શરીર, એટલે કે ભૌતિક સ્વરૂપ, એ બે વચ્ચે અંતર છે. સૌંદર્ય કંઈક બીજું છે જે શરીરમાં પ્રગટ થાય છે. પ્લોટિનસ માને છે કે હા, રંગો બરાબર હોય, સંતુલન હોય, એ બધું મદદ કરે, પણ એ પોતે જ સૌંદર્ય નથી.
ઘણીવાર એવું બને કે બધું પરફેક્ટ લાગે, પણ
પેલી સુંદરતાનો જે અહેસાસ થવો જોઈએ એ ન થાય.
અને એનું ઉલટું પણ સાચું પડે છે કે જ્યાં કદાચ પરંપરાગત સંતુલન ન હોય છતાં સુંદર લાગે.
હા, બિલકુલ. શાસ્ત્રીજી નોંધે છે કે પ્લોટિનસ રાત્રે ચમકતી વીજળીનું ઉદાહરણ આપે છે, સોનાની ચમકનું ઉદાહરણ આપે છે, સૂર્યના તેજનું.
હા, એમાં ક્યાં ભાગોનું પ્રમાણ જોવા જઈએ છીએ આપણે?
બરાબર, એ વસ્તુઓ એમના તેજ, એમની શક્તિ, એમની શુદ્ધતાને કારણે સુંદર લાગે છે. એટલે પ્લોટિનસ સાબિત કરે છે કે સૌંદર્ય માત્ર ભાગોની ગોઠવણ નથી, એ કોઈક આંતરિક ગુણની અભિવ્યક્તિ છે.
તો પછી જો સંતુલન અને સામંજસ્ય જ બધું નથી, તો પ્લોટિનસના મતે સુંદરતા આવે છે ક્યાંથી? એનું મૂળ શું?
અહીં પ્લોટિનસ આપણને ભૌતિકમાંથી આધ્યાત્મિક તરફ લઈ જાય છે. શાસ્ત્રીજી એક બહુ મહત્વનું વાક્ય ટાંકે છે પ્લોટિનસનું, સુંદરતા એ છે કે જેને આપણે પ્રેમ કરીએ છીએ.
ઓહો, આ તો બહુ ઊંડી વાત છે.
હા, એમના મતે સૌંદર્ય મૂળભૂત રીતે આ ભૌતિક જગતનું નહીં પણ એક ઉચ્ચ આધ્યાત્મિક જગતનું તત્વ છે. એક શાશ્વત શુદ્ધ સૌંદર્ય છે જે પરમ તત્વમાંથી આવે છે.
એટલે આપણે જે અહીં જોઈએ છીએ એ માત્ર એનો પડછાયો છે એવું કંઈક?
હા, એક રીતે કહી શકાય. આપણે જે આ દુનિયામાં અનુભવીએ છીએ, રંગ, રૂપ, કલા, પ્રકૃતિ, એ બધું પેલી ઉચ્ચ આધ્યાત્મિક સુંદરતાનું અહીં થતું પ્રાગટ્ય છે, એક અભિવ્યક્તિ. પણ એમાં એક શરત છે.
શરત? કેવી શરત?
શાસ્ત્રીજી સ્પષ્ટ કરે છે કે પ્લોટિનસ કહે છે, આ ભૌતિક અભિવ્યક્તિ ત્યારે જ સાચી રીતે સુંદર બને જ્યારે એમાં પ્રજ્ઞાની અભિવ્યક્તિ હોય.
પ્રજ્ઞા એટલે બુદ્ધિ કે કંઈક બીજું?
બુદ્ધિ ખરી, પણ એનાથી વધુ ઊંડી સમજ, આંતરિક વિવેક, એક પ્રકારનું આધ્યાત્મિક જ્ઞાન. જો કોઈ વસ્તુમાં ખાલી બાહ્ય દેખાવ સારો હોય, સંતુલન હોય, પણ અંદર આ પ્રજ્ઞા ન હોય તો પ્લોટિનસ એને અધૂરી ગણે.
એટલે પ્રજ્ઞા વગરનું સંતુલન પણ જાણે ફિક્કું.
બરાબર, નિસ્તેજ.
પણ આ પ્રજ્ઞા કોઈ ભૌતિક વસ્તુમાં કઈ રીતે દેખાય? અને બીજું, શું સૌંદર્યને માણવા માટે જોનારમાં પણ પ્રજ્ઞા હોવી જોઈએ?
હા, બંને વાત સાચી છે. પ્લોટિનસ માને છે કે સૌંદર્ય પોતે જ પ્રજ્ઞાનું સ્વરૂપ છે અથવા એમાંથી જન્મે છે. જ્યારે કલાકાર પ્રજ્ઞાથી કંઈક બનાવે ત્યારે એ રચનામાં એની છાપ આવે.
અને એને ઓળખવા માટે?
હા, એને ઓળખવા અને એની કદર કરવા માટે જોનારના આત્મામાં પણ એ પ્રજ્ઞાનો અંશ જરૂરી છે. એટલે જે કહે છે કે આત્મા જ્યારે પોતાના જેવી એટલે કે પ્રજ્ઞામય વસ્તુ જુએ છે ત્યારે ખુશ થાય છે, એને ઓળખે છે અને એને સુંદર કહે છે.
એટલે અનુભવ ઇન્દ્રિયો કરતા વધુ આત્માનો વિષય બન્યો.
ચોક્કસ.
અને આ જ વિચાર એમને એ તરફ લઈ જાય છે કે સૌંદર્ય મૂળભૂત રીતે અશરીરી છે, ભૌતિક નથી.
હા, બરાબર. એનું મૂળ સ્વરૂપ અમૂર્ત છે, અશરીરી છે, પણ એ ભૌતિક સ્વરૂપમાં પ્રગટ થઈ શકે છે, શરીરમાં, વસ્તુઓમાં, કલામાં. પણ શરત પેલી જ કે એમાં પ્રજ્ઞાની અભિવ્યક્તિ હોય. અને અહીં એ એક બીજો બહુ જ મહત્વનો મુદ્દો ઉમેરે છે.
કયો મુદ્દો?
શાસ્ત્રીજી એના પર ખાસ ભાર મૂટે છે. એ છે જીવન અથવા જીવન તત્વ, વાઇટાલિટી.
જીવન?
હા, પ્લોટિનસ કહે છે કે ખાલી સંતુલન, સામંજસ્ય કે પ્રજ્ઞા જ નહીં, પણ એ વસ્તુ કે વ્યક્તિમાં જીવન હોવું, એક ચેતના, એક સ્ફૂર્તિ હોવી, એ સૌંદર્ય માટે અનિવાર્ય છે, કદાચ સૌથી મહત્વનું લક્ષણ.
વાહ, આ તો ખરેખર સાવ નવો જ વિચાર લાગે છે.
એટલે જ શાસ્ત્રીજી લખે છે કે પ્લોટિનસ કહેતા કે ચિત્રકારે શરીરના માપ કરતા આંખોના ભાવ પર વધુ ધ્યાન આપવું જોઈએ.
બિલકુલ, કારણ કે આંખોમાં જ પેલું મન, આત્મા, પ્રજ્ઞા અને જીવન સૌથી વધુ દેખાય છે. આત્માની બારી છે ને?
હા, ખરું.
અને આ જીવન તત્વના સિદ્ધાંતમાંથી જ એમનો પેલો જાણીતો વિચાર આવે છે.
પેલો જીવંત માણસ અને મૂર્તિવાળો? હા, કે એક જીવંત માણસ ભલે દેખાવમાં કદાચ પરંપરા મુજબ સુંદર ન હોય, કુરૂપ હોય, તો પણ એક અત્યંત સુંદર, કલાત્મક રીતે બનાવેલી પણ નિર્જીવ મૂર્તિ કરતાં હંમેશા વધુ સુંદર છે.
કેમ? કારણ કે પેલામાં જીવન છે.
ચોક્કસ, એનામાં ચેતના છે, આત્મા છે, મૂર્તિમાં એ નથી. પ્લોટિનસ માટે આ જીવન જ સૌંદર્યનો પ્રાણ છે. એ જાણે એક અંદરનો પ્રકાશ છે જેનાથી વસ્તુઓ ખરેખર સુંદર લાગે છે.
એટલે એમણે આખી ચર્ચાને ભૌતિક પ્રમાણસરતાથી ઉપર ઉઠાવીને આંતરિક જીવન અને પ્રજ્ઞાના સ્તર પર મૂકી દીધી.
બરાબર. અને શાસ્ત્રીજી નોંધે છે તેમ મધ્યયુગીન યુરોપના સૌંદર્યશાસ્ત્ર માટે આ એક બહુ મોટો અને મૌલિક વિચાર હતો. એણે આખી દિશા બદલી.
પણ આવો ક્રાંતિકારી વિચાર એ સમયમાં સહેલાઈથી સ્વીકારાયો હશે? શાસ્ત્રીજી શું કહે છે?
ના જી, તરત તો નહીં જ. શાસ્ત્રીજી લખે છે કે શરૂઆતમાં તો ઘણા પરંપરાવાદીઓએ એની અવગણના કરી, કારણ કે આ સાવ નવું હતું, રૂઢીથી સાવ અલગ.
એટલે નવા વિચારો સાથે હંમેશા થાય છે એમ જ થયું.
હા, એને પચાવતા, એનું મૂલ્ય સમજતા સમય લાગે છે.
પણ પછીથી એનું મહત્વ સમજાયું.
હા, ધીમે ધીમે વિદ્વાનોએ એમના પ્રદાનને ઓળખ્યું. શાસ્ત્રીજી એક સરસ ઉદાહરણ આપે છે, 19મી સદીના ફિલોસોફર બર્નાર્ડ બોઝાંકેનું.
બોઝાંકે એમણે શું કહ્યું પ્લોટિનસ વિશે?
બોઝાંકે એમના પુસ્તક હિસ્ટ્રી ઓફ એસ્થેટિક્સમાં લખ્યું અને શાસ્ત્રીજીએ ટાંકે છે કે પ્લોટિનસ માટે સૌંદર્ય શું છે. એ છે રીઝન, એટલે કે આપણી તર્કબુદ્ધિ, આપણી પ્રજ્ઞા, એની સીધી ઇન્દ્રિયો દ્વારા અનુભવી શકાય એવી અભિવ્યક્તિ.
ઓકે, પ્રજ્ઞા જ્યારે ઇન્દ્રિયગમ્ય બને ત્યારે સૌંદર્ય રચાય.
બરાબર. અને બુઝાંકે એક બીજી મહત્વની વાત નોંધી કે પ્લોટિનસ માટે સૌંદર્ય એ નૈતિકતાથી ઉતરતું નથી, એનાથી ગૌણ નથી, પણ એની સમકક્ષ છે.
કોઓર્ડિનેટ.
નૈતિકતા જેટલું જ મહત્વનું.
આ તો બહુ મોટી વાત કહેવાય. સૌંદર્યને નૈતિકતાની બરાબરીનું સ્થાન આપવું, તો આ આખી ચર્ચા પરથી અને શાસ્ત્રીજીના લેખના આધારે આપણે પ્લોટિનસના સૌંદર્ય વિચારના મુખ્ય મુદ્દા કયા ગણાવી શકીએ? શું યાદ રાખવા જેવું છે?
મને લાગે છે કે ત્રણ મુખ્ય બાબતો તારવી શકાય. પહેલું અને સૌથી અગત્યનું, સૌંદર્ય ભૌતિકતાથી પર છે. એટલે કે ખાલી બાહ્ય દેખાવ, સંતુલન, માપ એ બધું જ નથી. સૌંદર્ય એનાથી ઊંડું આધ્યાત્મિક અમૂર્ત તત્વ છે.
બરાબર. બીજું?
બીજું, સાચી સુંદરતા માટે પ્રજ્ઞા અને જીવન તત્વ અનિવાર્ય છે. જે વસ્તુમાં આંતરિક સમજ, વિવેક અને પેલી જીવંતતા, ચેતના નથી, એ પ્લોટિનસ મુજબ અધૂરી છે, ભલે બાહ્ય રૂપે ગમે તેવી હોય.
અને ત્રીજું?
ત્રીજું કે આપણે આ જગતમાં જે સુંદરતા અનુભવીએ છીએ એ આધ્યાત્મિક જગતના મૂળ સૌંદર્ય અને પ્રજ્ઞાનું પ્રતિબિંબ છે. આપણે જે જોઈએ છીએ એ જાણે એ પરમ સૌંદર્યની એક ઝલક માત્ર છે.
આ ત્રણેય મુદ્દા પ્લોટિનસના વિચારની ગહનતા બતાવે છે. આપણને સૌંદર્યને સાવ જુદી રીતે જોતા શીખવે છે, આંખોથી નહીં પણ મન અને આત્માથી.
બરાબર. બાહ્ય દેખાવ પાછળ રહેલા આંતરિક તત્વને મહત્વ આપવાની વાત છે.
વિજય શાસ્ત્રીનો આભાર માનવો પડે કે એમણે આ જટિલ વિચારોને આટલી સરળતાથી સમજાવ્યા.
ખરેખર. અને આપણે શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકી શકીએ?
હા, જરૂર.
જો પ્લોટિનસ સાચા હોય અને સૌંદર્ય ખરેખર પ્રજ્ઞા અને જીવનમાં રહેલું હોય, તો શું આપણે આપણી આસપાસની વસ્તુઓ, કલાકૃતિઓ, પ્રકૃતિ અને ખાસ તો માણસોને જોવાની આપણી રીત બદલવાની જરૂર નથી?
એટલે કે ખાલી બાહ્ય દેખાવ કે ઘાટ પરથી મૂલ્યાંકન કરવાને બદલે?
હા, એમનામાં રહેલી આંતરિક ચેતના, સમજ, જીવનશક્તિને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણી સુંદરની વ્યાખ્યા કદાચ વધુ ઊંડી બનાવવાની જરૂર છે. આ પ્રશ્ન વિચારવા જેવો છે.
ચોક્કસપણે વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.